તારીખ 7/11/1995 શ્રી ધન્ય આરાધનાની પ્રસ્તાવના ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 1.
દસ વાગ્યા સુધી ને સવા દસ સુધી આજે કૃપાળુ દેવનો જન્મ જયંતિ દિવસ છે. અનંતકાળથી સંસારમાં પ્રત્યેક આત્માઓ પરિભ્રમણ કરે છે. એ પરિભ્રમણ કરતા કરતા જ્યારે ભવ્યત્વ પારિણામિક ભાવ નો ઉદય સમીપ આવે છે, એટલે કે કાળ લબ્ધિ પાકે છે, ભવ્યતા પ્રગટ થવાની સમીપતા આવે છે, જીવ આસન ભવ્ય થાય છે, ત્યારે એને પોતાનું આત્મકલ્યાણ થવાનો સન્માર્ગ પ્રાપ્ત કરવાની ભાવના, વિશેષ કરીને જિજ્ઞાસા ઉત્પન્ન થાય છે અને ત્યારથી જીવના પરિણામનો રસ્તો બદલાય છે. કૃપાળુ દેવના વચનામૃત જોતા પૂર્વભવની તેમની આરાધના પણ ઘણી હશે એ વાત તો સ્પષ્ટ થાય છે. આ ભાવમાં તો બહુ અલ્પ આયુષ્ય લઈને આવેલા, 33.5 વર્ષનું આયુષ્ય કે કાંઈ આયુષ્ય, 33-34 વર્ષનું આયુષ્ય તો યુવાન ઉંમર ગણાય અત્યારે તો. પણ એટલી ટૂંકી આયુ સ્થિતિમાં પણ ફક્ત એક ભાવ બાકી રહે એવો અપ્રતિમ અદમ્ય પુરુષાર્થ એમનો જાગૃત થયેલો આ ભાવમાં, અને એ પુરુષાર્થની ભીષમાં જે કાંઈ એમના વચનો નીકળ્યા તે આજે પણ આપણા જેવા હજારો લોકોને આત્મકલ્યાણમાં નિમિત્તભૂત થાય છે એવા વચનો નીકળ્યા છે. આજનો દિવસ તેમના ગુણાનુવાદ કરવાનો દિવસ છે મુખ્યપણે. એટલે એમની જે અદ્ભુત દશા હતી એ દશામાં કેવા કેવા ગુણો પ્રગટ થયા એનો આપણે વિચાર કરશું થોડો. કૃપાળુ દેવનો જન્મ વમાણિયા આજે જે જન્મધામ તરીકે વિકસિત થયું છે ત્યાં 1924ના કારતક સુધી પૂનમે થયેલો. 2024માં 100 વર્ષ પૂરા થયા, ત્યાર પછી 28 વર્ષ બીજા થઈ ગયા. 125 વર્ષ પછી પણ જો એમના વચનામૃતોનો ભાવથી અવગાહન કરવામાં આવે તો એ આપણી વચ્ચે પ્રત્યક્ષ છે એવો અનુભવ થાય છે, અને જાણે પ્રત્યક્ષ આપણને ઉપદેશ આપે છે. અને એ રીતે એમના વચનો જે રીતે આત્મામાં ચોંટવા જોઈએ એવી રીતે ચોંટી જાય છે. એમના વચનોમાં એક અતિશય હતો, જેનું જ્ઞાન સાતિશય હોય છે એના વચનોમાં પણ અતિશય હોય છે. અને એ અતિશય એવા પ્રકારનો હોય છે કે જેથી એ વચનો બીજા જીવોને પણ સંસાર પરિભ્રમણથી મુક્ત થવામાં નિમિત્તભૂત થાય છે. અતિશય કહો, ચમત્કાર કહો, જાદુ કહો, જે કહો તેને, પણ એ પ્રકારનું નિમિત્તત્વ સાતિશય જ્ઞાનધારી મહાત્માઓના વચનોમાં અવશ્ય હોય છે અને એની પ્રતીતિ આપણને થઈ છે અથવા કોઈને પણ થઈ શકે છે. એમના ગુણોનો ઉલ્લેખ કરીએ તો એ પરમ નિષ્ફળ હતા. નિષ્ફળતાનો એક ગુણ જે જ્ઞાની પુરુષને વિશે હોય છે એ ગુણ એમનો એટલો બધો પ્રસિદ્ધપણે હતો અને એટલો બધો જોરદાર હતો કે એમણે મોક્ષ પર્યાયની પણ પરવા કરી નથી. જ્ઞાન પ્રાપ્તિ 24મા વર્ષે થઈ અને એ વખતના પત્રના પહેલા જ પત્રના ઉલ્લેખમાં જે 165 નંબરનો પત્ર છે, પહેલો જ પત્ર 24મા વર્ષે, એમાં એમ લખે છે કે હું ધારું છું કે કેવળ જ્ઞાન સુધીની મહેનત અલેખેને તો નહીં જાય, પણ મોક્ષની આપણને કાંઈ જરૂર નથી. કેટલી નિષ્ફળતા હતી! જગતના પદાર્થોને જરૂર નથી એમ કહેવાની પછી કોઈ જરૂર રહેતી નથી. ભૌતિક પદાર્થોની મારે જરૂર નથી એમ કહેવાની તો જરૂર રહેતી નથી, પણ જે સર્વોત્કૃષ્ટ આધ્યાત્મિક દશા કહેવાય એવી જે મોક્ષ દશા એની પણ મને જરૂર નથી. એવી જરૂર નથી એવું વચન કયા આધારે નીકળ્યું હશે એ વિચાર કરવો ઘટે છે. એમની પાસે એવી કઈ ચીજ આવી કે જેને લઈને એમને મોક્ષની પણ જરૂર નથી એવું ભાષ્યું, એવું લાગ્યું, અને પહેલા જ પત્રમાં સુભાગભાઈને એમણે એ ઉલ્લેખ કર્યો છે. એમના પ્રિય પાત્ર હતા સુભાગભાઈ હતા અને પહેલો પત્ર એમના ઉપર જ્ઞાન દશા થયા પછીનો લખ્યો છે, એમાં એ વાતનો ઉલ્લેખ કર્યો છે કે મોક્ષ દશાથી પણ અનંત ગણું સમૃદ્ધ એવું જે પોતાનું સ્વરૂપ છે એ સ્વરૂપ પ્રાપ્ત થઈ ગયું છે. પ્રાપ્ત થઈ ગયું છે એટલે છે એનું ભાન થઈ ગયું છે અને એની અનુભવ દશા એમને વર્તે છે, એટલે હવે બીજા કોઈ ચીજની જરૂર નથી. સ્વરૂપ સ્વયં પરિપૂર્ણ હોવાથી જ્યાં પોતે પૂર્ણ છે એવો અનુભવ થાય પછી કઈ ચીજની અપેક્ષા રહે? પછી જો કોઈ વાતની અપેક્ષા રહે તો પોતાનું સ્વરૂપ પૂર્ણ છે એવો અનુભવ થયો નથી. વાસ્તવમાં તો જેને પોતાના પૂર્ણ સ્વરૂપનો અનુભવ થાય છે એને મારે મોક્ષ પ્રગટ કરવો છે એવી ભ્રાંતિ ઉત્પન્ન થતી નથી. શું એને ભ્રાંતિ કહેવાય છે? કેમ કે સ્વરૂપને વિશે અપૂર્ણતા હોય તો કઈ લાગવું પડે ને. મોક્ષ દશા કહો કે સાધકની કોઈ પણ દશા કહો, એ તો સ્વરૂપથી બહાર છે. સ્વરૂપ ત્રણેકાળે ધ્રુવ છે અને પરિણમનશીલ જે દશા છે એનાથી અન્ય છે, એ અન્ય અન્ય ભાવથી ઉત્પન્ન થાય છે. તો અન્ય ભાવની જરૂર નથી એમને, કેમ કે હું સ્વરૂપથી પૂર્ણ છું. માટે મારા સ્વરૂપમાં કોઈ ફલાણી દશા આવે એવી ભ્રાંતિ મને ક્યાંથી થાય? એ પ્રકારે નિર્ભ્રાંત દશા વર્તે છે ત્યારે એમાંથી ઉદ્ગાર નીકળે છે કે મોક્ષની પણ આપણને કાંઈ જરૂર નથી. એવી પરમ નિષ્ફળ દશામાં એ વર્તતા હતા અને એ જ્ઞાન દશાનું લક્ષણ છે, એ જ્ઞાન દશાનું સ્વરૂપ છે. બહારમાં સામાન્ય મનુષ્ય પણ એનો ભલે દેખાવ હોય છે, પણ આવા મહાન જ્ઞાની પુરુષના ની ઓળખાણ થાય તો તેમની અદ્ભુત દશા જોતા જોનારને જે આશ્ચર્ય થાય એ આશ્ચર્યનો આરોપ એમના ઉપર કરે કે આ તો પોતે જ આશ્ચર્યની પ્રતિમા છે. જ્ઞાની પુરુષ પોતે જ આશ્ચર્યની પ્રતિમા જેવા છે, તો એમને જોઈને આશ્ચર્ય ન થાય તો બીજું શું થાય. એ સિવાય એમની જે આત્માની મસ્તી હતી એ મુનિ દશામાં મસ્તી ઉત્પન્ન થાય એવી દશા એમની પ્રારંભમાં જ હતી, શરૂઆતમાં જ એવી દશા હતી. એથી એમ કહી શકાય કે એમની અદ્ભુત વિદેહી દશા હતી. વિદેહી દશા એટલે દેહ વિનાની દશા, જો કે આત્મા દેહ વિનાનો છે. અને એ આત્મ સ્વરૂપની જ્યારે લય લાગે છે અંદરમાં ત્યારે એવી અદ્ભુત વિદેહી દશા પ્રગટ થાય છે. જેમ દિગંબર મુનિઓને ભાવલિંગી મુનિઓને તાળ તડકાની ખબર પડતી નથી, ઋતુનો પ્રકોપ થાય ત્યારે શિયાળામાં સુત્તમ ઠંડી પડે અને એમાંય જંગલની અંદર પવન ફૂંકાતા હોય અને પર્વતની ટોચ ઉપર હોય, પાછા ગિરનાર જઈએ શિયાળામાં તો ખબર પડે કે પર્વતની ટોચ ઉપર કેવી ઠંડી હોય છે અને કેટલો પવન હોય છે ઠંડો. ગરમ કપડાં ગમે એટલા પહેર્યા હોય તો કાંઈ નથી પહેર્યું એવું લાગે, તો નગ્ન દેહ હોય એની દશા કેવી થાય? એ પણ કપડું ન પહેર્યું હોય અને ચામડી ફાડી નાખે એવો 112 ડિગ્રીનો તડકો હોય ત્યારે એ જંગલમાં હોય. રૂમ બંધ કરીને એસી ચાલુ નથી કરવાનું ત્યાં, શું એ કેવી રીતે રહી શકતા હશે? કે વિદેહી દશાને કારણે રહી શકે છે કે દેહ ઉપરનું લક્ષ છૂટી જાય છે. એવી એમની પણ અદ્ભુત વિદેહી દશા હતી અને એનો ઉલ્લેખ એમણે 255 નંબરના પત્રમાં કર્યો છે. એ પણ 24મા વર્ષમાં જ્ઞાન થયા પછી 7-8 મહિને આ દશા ઉત્પન્ન થઈ છે. 18 મહિનાનો આ પત્ર છે, 8મા મહિનાનો, 7 મહિના પછી લખાયેલો. કે અમે દેહધારી છીએ કે કેમ તે સંભાળીએ ત્યારે માન જાણીએ છીએ, બાજુમાં કોઈ બેઠું છે કે નહીં એની ખબર ક્યારે ન પડે, કે માણસ પોતાની અંદરમાં ખોવાઈ જાય ત્યારે કે મારી બાજુમાં કોણ બેઠું છે એની ખબર ન પડે. એમ બાજુમાં દેહ છે કે કેમ એની ખબર નથી રહી એમને, એ સંભાળે ત્યારે માંડ યાદ આવે છે કે બાજુમાં હું દેહ છે અને હું દેહ ધારી છું, એ સંભાળવું પડે છે એમને. એટલા એ આત્મામાં લીન થઈ જતા હતા અને એવી આત્માકાર સ્થિતિ એમની હોવાથી ખાવાની પીવાની બેસવાની સુવાની ચાલવાની અને બોલવાની જે વૃત્તિઓ ક્ષણિક થાય અને એ ક્રિયાઓ પણ થાય, કેમકે કેટલીક ક્રિયાઓ તે પ્રકારના પરિણામ વિના હોતી નથી, થતી નથી, તો કે એ વૃત્તિઓની ઈચ્છા પ્રમાણે વર્તે છે, પોતાની ઈચ્છા પ્રમાણે વર્તે છે. મારા આત્માની પ્રેરણા નથી એવી વૃત્તિ ઉત્પન્ન થવા પાછળ મારા આત્માની પ્રેરણા નથી. અને તેથી ચિત્ત ઘણું કરીને એક અંશ પણ ઉપાધિ વેદી શકે એવું રહ્યું નથી. આ વાત એમણે 24મા વર્ષમાં સાધનાને પ્રારંભમાં કરે છે કે કેટલી વિદેહી દશા એમની હતી. એની આત્માની મસ્તીમાં એ શરૂઆતથી જ આવેલા, વિતરાગતા પણ એમની અપૂર્વ હતી. અપૂર્વ વિતરાગતા મોક્ષ માર્ગના પ્રારંભમાં જ પ્રગટ થયેલી અને એનો ઉલ્લેખ એમણે 313 નંબરના પત્રમાં કર્યો છે. કે કોઈ એવા પ્રકારનો ઉદય છે બહારમાં કે અંદરમાં અપૂર્વ વિતરાગતા છતાં વેપાર સંબંધે કઈક પ્રવર્તન કરી શકીએ છીએ, નહીં તો અમારી વિતરાગતા એવી છે કે વેપાર કરવો અશક્ય થશે. છતાં પણ કોઈ એવો ઉદય છે કે અંદરમાં ઘણી વિતરાગતા છતાં કઈક વેપારિક પ્રવૃત્તિ થઈ શકે છે. તેમજ બીજા ખાવા પીવા વગેરેના પ્રવર્તન પણ માંડ માંડ કરી શકીએ છીએ, પરાણે પરાણે ખાતા હોય એવી એમની વિતરાગતા હતી કે રાગ છે એ તદ્દન પાતળો રસ વિનાનો અને ઉપર છલ્લો થાય અને કોઈ પણ ક્રિયા થઈ જાય. મન ક્યાંય વિરામ પામતું નથી, ક્યાંય ઠરતું નથી, અને સમયે સમયે અમારા આત્માને વિશે અનંત ગુણ વિશિષ્ટ એવો આત્મભાવ વધતો હોય એવી દશા રહીએ છે. આ એમની વિતરાગ દશા હતી. ચિત્ત તો ઘણું કરીને વનમાં રહે છે, મનમાં જેમ હોય અને ચિત્ત જેવું થઈ જાય એવું મુંબઈમાં બેઠા બેઠા પણ ચિત્ત તો ઘણું કરીને વનમાં રહે છે. આત્મા તો પ્રાય મુક્ત રૂપ લાગે છે, અંદરમાં આત્મારો આત્મા સાવ છૂટતો લાગે છે. અસંગ તત્વ છે એની અસંગતાનો અમને પ્રગટ પ્રત્યક્ષ અનુભવ વર્તે છે. વિતરાગપણું ઘણું વિશેષ છે. જગતથી સાવ ઉદાસ થઈ ગયા છીએ, જગત કેમ ચાલે છે એની કોઈ ખબર લેવાની વૃત્તિ થતી નથી. એટલે અત્યારે જે છાપું કે ટીવી જોઈને આખા જગતના સમાચારનો કુતૂહલ રહે છે એ વૃત્તિ ખલાસ થઈ ગયેલી. અને મુંબઈમાં વસ્તી ઘણી છે, અત્યારે તો ઘણી છે પણ એ વસ્તુ એ વખતમાં પણ એ વસ્તીથી કંટાળી ગયા છે વગેરે એમની વિતરાગતાના ઉલ્લેખિત વચનો 313 નંબરના પત્રમાં પણ સારી રીતે આવ્યા છે. સામાન્યપણે આજે અંદરના અનેક પ્રકારના ગુણો પ્રગટ થાય છે જ્ઞાન દશામાં, એ સંબંધીનો ઉલ્લેખ ભાગ્યે જ કોઈ જ્ઞાની પોતાના શ્રીમુખેથી કરતા હોય છે. કેમ કે જગતમાં પણ એવી પરિસ્થિતિ છે કે કોઈ કોઈને પોતાની મૂડી કહેતા નથી. આ જ્ઞાનીની મૂડી છે, એમના જે ગુણ પ્રગટ થયા છે, એમની જે દશા પ્રગટ થઈ છે, એમની સંપત્તિ છે, એમની મૂડી પ્રાપ્ત થઈ છે, એમની કમાણી છે. જગતમાં કોઈ કોઈને મૂડી કહે છે, લોકો અંદાજ ગમે એ બાંધે, અનુમાન કરીને ગમે એ બોલે, કોઈ ઓછું બોલે કોઈ વધારે બોલે એ બીજી વાત છે, પણ કોઈ પોતાને મોઢેથી કહે છે કે ના ના આમ નથી, એટલા નથી, આટલા છે, એવું કહે છે નહીં કે કેમ? એ મોસ્ટ કોન્ફિડેન્શિયલ ગણાય છે. કેવું ગણાય છે? બધું બધું કહે તો દીકરાને કે એ ઉંમર લાયક થાય ત્યારે કે મેચ્યોર્ડ છે, વાંધો નથી, બોલી નહીં નાખે, ક્યાંય હું જેમ બોલતો નથી એમ આ પણ હવે ક્યાંય નહીં બોલી નાખે એવી ખાતરી થાય તો બધું બધું જતા પહેલા છોકરાને કહી દે, જો આપણે આપણે આટલા છે ધ્યાન રાખજે, પણ ક્યાંય બોલાય નહીં આપણે, કેમ કે આબરૂ મોટી હોય, સામાન્ય રીતે હોય એના કરતા આબરૂ મોટી હોય છે દુનિયામાં, એટલે એમ જ ચાલવાનું હોય છે. શું એમ કોઈ જેમ પોતાની મૂડી અતિ આત્મીય જન હોય એને જ કહે ને બીજાને ન કહે, પછી મિત્ર હોય તો કોઈ અતિ આત્મીય જન હોય તો એને કહે, ઘણી નિકટનાની મિત્રતા હોય તો કે. એમ જ્ઞાને પણ એવું કોઈ પાત્ર આત્મીયજન મળે એવું આત્મીયજન કૃપાળુદેવને એક સુભાગભાઈ જેવું સુપાત્ર મળેલું, અને એમના પત્રોમાં એમણે પોતાની જે કાંઈ મૂડી હતી એ દર્શાવેલી, અને એનો લાભ અત્યારે આપણને મળે છે. કોના કારણે મળે છે? સુભાગભાઈને કારણે મળે છે. એમની અંતરંગ દશા જાણવાનો લાભ જે કઈ મળી રહ્યો છે એ સૌરભભાઈ ને આભારી છે. એમનો અવશ્ય આભાર માનવો જોઈએ અને આભાર માનવાનું ચૂકવું પણ જોઈએ નહીં, કેમ કે ઘણું અંતર એમણે ઠાયેલું છે એમની પાસેથી. અને એક એવું સુપાત્ર હતું કે જ્યાં એમનું મન કોળતું હતું, અંતર ખુલતું હતું એમનું અને ખીલીને બહાર આવતું હતું. એટલે એમના પત્રોમાં એમની અંતરંગ દશા સ્પષ્ટ જાણવા મળે છે. અને આ ગ્રંથ છે ધન્ય આરાધના, એ એમની આરાધક દશા ઉપરનું વિવેચન છે. એ આરાધક દશામાં કેટલું ઊંડાણ હતું, કેટલું રહસ્ય હતું, સૈદ્ધાંતિક દ્રષ્ટિએ એનું મૂલ્ય કેટલું હતું, આધ્યાત્મિક દ્રષ્ટિએ એનું મૂલ્ય કેટલું થાય, એ વગેરે અનેક પ્રકારે અનેક પાસાઓથી એની ચર્ચા કરેલી છે. જેને પુસ્તક જોઈએ એ મુમુક્ષુભાઈ તરફથી મફત ભેટ આપવાના છે. આપણી પાસે કેટલાક બેલેન્સ તો માગી લેજો ન હોય એને. ધન્ય આરાધના એ કૃપાળુદેવનું ગુણાનુવાદનું પુસ્તક છે અને એમની પ્રસ્તાવનામાં, ગ્રંથની પ્રસ્તાવનામાં એમના ગુણો જે સ્પષ્ટ દેખાયા એનો ઉલ્લેખ કરીને સંક્ષેપમાં એનું વર્ણન પણ કર્યું છે. એમણે સ્વરૂપ જાગૃતિ, આત્મ સ્વરૂપની જાગૃતિ પણ અલૌકિક હતી એનો ઉલ્લેખ એમણે 788 નંબરના પત્રમાં કરેલો છે કે અસારભૂત વ્યવહાર, જે વેપાર વગેરેનો વ્યવહાર છે એ અસારભૂત છે, એવો અસારભૂત એવો વ્યવહાર સારભૂત પ્રયોજનની પેઠે કરવાનો ઉદય વર્તા કરે છે. જે પુરુષો તે ઉદયથી ક્ષોભ ન પામ્યા અને સહજ સ્વભાવે સ્વધર્મમાં નિશ્ચળપણે રહ્યા, ભીષ્મ પુરુષાર્થનું, ભીષ્મ વ્રતનું વારંવાર અમે સ્મરણ કરીએ છીએ. પોતે લખે છે ઉપકાળમાં એવા અનેક મહાત્માઓ સંતો થઈ ગયા જેનું પોતે સ્મરણ કરે છે. એટલે એમનો પોતાની પણ એવી સ્વરૂપ જાગૃતિ હતી કે બહારનો વ્યવહાર ચાલુ હોવા છતાં પણ અંદરની સ્વરૂપ જાગૃતિમાંથી ક્યારે પણ એ ચ્યુત થયા નથી. એમનો જે અદમ્ય પુરુષાર્થ હતો એમનો ઉલ્લેખ એમણે અભ્યંતર પરિણામ અવલોકનની એમની જે ડાયરી છે, હાથ નોંધ છે, એ આ પહેલી ડાયરીના 38મા પાને કરેલો છે કે વૈશ્ય વેશે અને નિર્ગ્રંથ ભાવે વસતા કોટી કોટી વિચાર થયા કરે છે. બહારમાં વાણિયાનો વેશ છે, વેપાર કરીએ છીએ, અંદરમાં નિર્ગ્રંથ ભાવ છે, નિર્ગ્રંથ મુનિરાજ હોય જંગલમાં વસનારા એવી અમારી અંદરની દશા છે. અને એ પ્રકારે બહારમાં અટપટી દશા હોવાથી કોટી કોટી વિચાર આવે છે, અનેક જાતના વિચાર આવે છે કે આ કેવી વિચિત્ર પરિસ્થિતિ છે કે બહારમાં વાણિયાને જેમ વેપાર કરવો પડે છે, અંદરમાં ખાખી બાવા કાંઈક લેવા કે દેવા કોઈની સાથે છે, સાવ નિષ્ફળ છીએ. નિર્ગ્રંથ ભાવે વર્તતું ચિત્ત, નિર્ગ્રંથ ભાવે વર્તતું ચિત્ત તે વ્યવહારમાં યથાર્થ ન પ્રવર્તી શકે એ પણ સત્ય છે. એટલે વ્યવહારની અંદર આખું પાછું થઈ જાય, નિયમિતપણે ન વ્યવહાર કરી શકાય, જે માટે એવા બે પ્રકારની એક સ્થિતિ કરી વર્તી શકાતું નથી. અંદરમાં નિર્ગ્રંથ ભાવ, બહારમાં વૈશ્યવેશ, વાણિયાનો વેશ, બેનું એકપણું સ્થિતિ, એક પ્રકારની સ્થિતિ કરીને વર્તી શકાતું નથી. કેમ કે પ્રથમ પ્રકારે વર્તતા નિર્ગ્રંથ ભાવથી ઉદાસીન રહેવું પડે તો જ યથાર્થ વ્યવહાર સાચવી શકાય. વ્યવહાર સાચવવા જતા વ્યવહારની સાવધાની આવી જાય એ અમારાથી થઈ શકતો નથી. તે વ્યવહાર ત્યાગ્યા વિના અથવા અત્યંત અલ્પ કર્યા વિના નિર્ગ્રંથતા યથાર્થ રહે નહીં, અને ઉદયરૂપ હોવાથી વ્યવહાર ત્યાગ્યો જતો નથી. શું વ્યવહાર તો ત્યાગ્યો જતો નથી. અને આ સર્વ વિભાવ યોગ મિટ્યા વિના અમારું ચિત્ત બીજા કોઈ ઉપાયે સંતોષ પામે કે વિરામ પામે એમ લાગતું નથી. તે વિભાવપણે વર્તતો આત્મભાવ ઘણો પરીક્ષણ કર્યો છે અને હજી પણ તે જ પરિણતિ વર્તે છે. એ વિભાવ પ્રત્યે ભૂતાપણું તો સાવ ખલાસ કરી નાખ્યું છે. એ સંપૂર્ણ વિભાવ યોગ નિવૃત્ત કર્યા વિના ચિત્ત એટલે આત્માનો પુરુષાર્થ વિશ્રાંતિ પામે એમ જણાતું નથી. એટલે કે અમારો પુરુષાર્થ થંભી જાય, ક્યાંય અટકી જાય એવું કઈ જણાતું નથી. ગમે તેટલો પુરુષાર્થ ચાલે પણ પૂરેપૂરો વ્યવહારાતીત દશા ન થાય ત્યાં સુધી અમારો પુરુષાર્થ અટકશે નહીં ક્યાંય. એમ પૂર્ણ દશા ન થાય ત્યાં સુધી પોતે ક્યાંય પણ અટક્યા વિના પુરુષાર્થમાં આગળ વધતા રહેશે. એ જાતનો એમનો જે અભિપ્રાય છે અને પરિણતિ છે એનો ઉલ્લેખ કર્યો છે. ત્યાર પછી એમની ઉદાસીન જે દશા હતી એ ઉદાસીન દશાનો ઉલ્લેખ એમણે 414 નંબરના પત્રમાં કર્યો છે. આમ તો ઘણી દશામાં 335માં પણ ઉદાસીનપણું વર્તે છે એ ઉલ્લેખ એક જ પત્રમાં 3-4 વાક્ય લેખા છે. ઘણું ઉદાસીનપણું વર્તે છે, ઉદાસીનપણું વર્તે છે. 414માં લખે છે કે ગૃહસ્થ પ્રત્યયી પ્રારબ્ધ જ્યાં સુધી ઉદયમાં વર્તે ત્યાં સુધી સર્વથા અયાચકપણાને ભજતું ચિત્ત રહેવામાં જ્ઞાની પુરુષોનો માર્ગ રહેતો હોવાથી આ ઉપાધિ ભજીએ છીએ. શું કહે છે? બહુ એક સરસ ગૂઢ વાત એમણે કરી છે કે જ્યાં સુધી ગૃહસ્થ પ્રત્યે વ્યવહાર હોય અને પ્રારબ્ધ હોય અને પોતે વ્યવહારમાં ઊભા હોય ત્યાં સુધી કોઈથી કોઈ પણ ચીજ પદાર્થ કોઈ પણ વસ્તુની યાચના ન થઈ શકે જ્ઞાનીથી, અને યાચના કરે તો જ્ઞાનીનો માર્ગ ત્યાં રહેતો નથી. ક્યાં તો એમને વ્યવહાર છોડી દેવો જોઈએ અને કાં વ્યવહારમાં પ્રારબ્ધમાં વ્યાપારમાં જે કોઈ પ્રારબ્ધ અનુસાર મળે તેમાં ચલાવવું જોઈએ. પણ યાચના એટલે માગણી કરવી જોઈએ, અને જો માગણી કરે તો જ્ઞાનીનો માર્ગ ચૂક્યા છે. જ્ઞાની યાચના કરે નહીં, જ્ઞાની છે તે કદી યાચના કરે નહીં. એટલે એમ લખ્યું છે કે ગૃહસ્થ પ્રત્યય પ્રારબ્ધ જ્યાં સુધી ઉદયમાં વર્તે ત્યાં સુધી સર્વથા અયાચકપણાને ભજતું ચિત્ત, અમારું ચિત્ત તો સર્વથા અયાચકપણું ભજે છે, અને તેમ રહેવામાં જ્ઞાની પુરુષોનો માર્ગ રહે છે. એટલે તેને લીધે આ ઉપાધિ ભજીએ છીએ. એ જ્ઞાની પુરુષના માર્ગને ટકાવવા માટે આ વેપારને ઉપાધિમાં છે. કાં તો છોડી દઈએ, અને જો પ્રારબ્ધમાં વ્યાપાર આદિ હોય તો કાંઈ પણ યાચકપણું એ જ્ઞાનીના માર્ગની અંદર સંભવિત નથી. જ્ઞાની હોય ભવિષ્યની ચિંતા કરે નહીં, ને ભવિષ્યની ચિંતા કરે એ જ્ઞાની હોય નહીં. શું કોઈથી કોઈ ચીજ લઈએ તો પણ અમે જ્ઞાનીની વિરાધના ન કરીએ એવું અમારી અંદરની દશા છે. એમ છે છતાં પણ ઉપેક્ષાથી ન રહીએ. જો ઉપેક્ષા કરીએ સ્વસ્થપણું પણ વનવાસીપણે ભજાય એવો આકરો વૈરાગ્ય અંદરમાં વર્તે છે કે ગ્રસ્તનું ઘરે ભલે જંગલમાં ન જઈએ, ઘરમાં રહીએ તો પણ વનવાસીની જેમ રહીએ. સર્વ પ્રકારના કર્તવ્યને વિશે ઉદાસીનતા એવા ઉદાસીન એવા અમારાથી કાંઈ થઈ શકતું હોય તો તે એક જ થઈ શકે છે કે પૂર્વ ઉપાર્જિત પ્રારબ્ધનું સમતાપણે વેદન કરવું. અને જે કાંઈ કરાય છે તે તેના આધારે કરાય છે અને એમ જ વર્તે છે. આ જે પ્રારબ્ધને વિધિએ છે એ સંભાવે તે ઉદયને નિષ્ફળ કરવા માટે, તે ઉદયને સફળ કરવા માટે નહીં પણ નિષ્ફળ કરવા માટે પ્રારબ્ધમાં પ્રવૃત્તિ કરીએ છીએ. આ સંસારને વિશે કોઈ પ્રકાર રુચિ યોગ્ય જણાતો નથી, અમને કોઈ પદાર્થમાં રુચિ રહી નથી. પ્રત્યક્ષ રસ રહિત એવું આત્મ સ્વરૂપ દેખાય છે. વારંવાર સંસાર ભયરૂપ લાગે છે, જુઓ એ દશામાં પણ સંસાર ભયરૂપ લાગે છે. ભયરૂપ લાગવાનો બીજો કોઈ હેતુ જણાતો નથી, માત્ર એમાં શુદ્ધ એવું જે આત્મ સ્વરૂપ અપ્રધાન રાખીને એટલે ગૌણ રાખીને વર્તું થાય છે તેથી મોટો ત્રાસ વર્તે છે. હવે પરિણતિમાં તો મુખ્ય છે પણ ઉપયોગ બીજા ઉપર જાય છે ત્યાં ગૌણ થાય ઉપયોગમાં તો અમને ત્રાસ થાય છે કે અમારા પરમાત્માને ગૌણ કરીને ઉપયોગ કેમ બીજે જાય છે. અને નિત્ય છૂટવાનો લક્ષ્ય રહે છે. અમને તો એમ લાગે છે 214માં લખે છે કે આ જગત પ્રત્યે અમારો પરમ ઉદાસીન ભાવ વર્તે છે અને તે સાવ સોનાનું થાય તો અમારે તણખાવત છે, તૃણવત છે. જગત આખું સોનાનું થાય તો અમારે કાંઈ લેવા દેવા નથી. લોકો ચર્ચા કરે આટલું કમાઈ ગયો અને પછી આટલું થઈ ગયું અને આમ છે જગતમાં પૈસા વાળો ફલાણો છે, આટલા 10 પહેલા 10 નંબરમાં ફલાણાના નામ છે. આ કહેવાય જગત આખું હોનાનું થાય ને તો અમારે તો તણસલાને તોલે છે. 217માં લખે છે કે વારંવાર વનવાસની ઈચ્છા થયા કરે છે, જોકે વૈરાગ્ય તો એવો રહે છે કે ઘર અને વનમાં અમારા આત્માને ઘણું કરીને કાંઈ ભેદ રહ્યો નથી. વારંવાર એ જ રટના રહેવાથી વનમાં જઈએ એમ થઈ આવે છે. આ 217મો પત્ર છે એ 24મા વર્ષમાં લખાયેલો પત્ર છે, એટલે જ્ઞાન દશા પ્રાપ્ત થઈ તેના પહેલા વર્ષની અંદરની આ બધી વાતો છે. દીનતા પણ ઉડી ગયેલી, જ્ઞાન દશામાં નિજ પરમેશ્વર પદનું અવલંબન હોવાથી જ્ઞાની ક્યાંય દીનતા કરતા નથી, ક્યાંય એને દીનતા આવતી નથી. પોતાને ઇન્ફિરિયોરિટી ઓફ કોમ્પ્લેક્સમાં ક્યાંય ના આવે, દીન પણ આવું એટલે બીજા મારા કરતા કાંઈક વધારે છે એ વાત ક્યાંય આવતી નથી. ભોગવતા દીનપણું અનુકૂળ અને ક્યાંક પ્રતિકૂળતા આવી પડશે તો, આપણી બેદરકારીને લીધે કાંઈક મુશ્કેલી ઊભી થશે તો, એ ભવિષ્યની ચિંતા, અજ્ઞાન દશામાં જ ભવિષ્યની ચિંતા થાય. જેને પોતાનું શાશ્વત અવ્યાભાસ સ્વરૂપ ભાસે એને સર્વકાળે પોતે એકરૂપ પરિપૂર્ણ શુદ્ધ છે અને પૂર્ણ સુખમય ને પૂર્ણ આનંદમય છે એનો અનુભવ વર્તે છે એ કોને દીનતા કરે અને ભવિષ્યની કેવી રીતે ચિંતા કરે. એટલે લખે છે કે ઉદય કર્મ ભોગવતા દીનપણું કરવું તે સારું નથી, અનુકૂળ નથી, એટલે આત્માને નુકસાનકારક છે, લાભકારક નથી. અમને તો ભવિષ્યની એક ક્ષણનો પણ વિચાર રહેતો નથી, જે થવું હોય જોયું જશે. કાલનો હું હવે પછીની એક ક્ષણનો પણ વિચાર કરતા નથી. આ એમની જ્ઞાન દશાનું અસાધારણ લક્ષણ છે. આ ઉલ્લેખ બનારસીદાસજીએ નાટક સમયસારમાં કરેલો છે. અજ્ઞાન દશાના વર્ણનમાં ભવિષ્યની ચિંતાવાળો જીવ લીધો છે અને જ્ઞાન દશાની વર્ણનમાં ભવિષ્યની ચિંતા કોઈ ન હોય એવો જ્ઞાની લીધો છે. જ્ઞાનીને ભવિષ્યની ચિંતા હોય નહીં કોઈ દિવસ, કેમ કે પ્રારબ્ધ ચિંતા કરે તો પણ પ્રારબ્ધ અનુસાર થવાનું અને ચિંતા ન કરે તો પણ પ્રારબ્ધ અનુસાર થવાનું, અને જે થવાનું તે આત્માથી બહાર થવાનું. આત્માને લાભે નથી ને આત્માને નુકસાને નથી, પછી ચિંતા કોની? અને એ પ્રારબ્ધ અલ્પકાળમાં ખલાસ થઈને પોતે સિદ્ધાલયમાં બિરાજમાન થશે, એનો વિશ્વાસ છે, એની ખાતરી છે, પ્રતીતિ છે. જ્ઞાનીને ચિંતા થવાનું કોઈ કારણ નથી. બધા પડખેથી સમાધાન, સર્વાંગ સમાધાન વર્તે છે, એમને ભવિષ્યની ચિંતા ઉત્પન્ન થતી નથી. પછી સમદર્શિતા નામનો ગુણ લીધો છે કે એમની દ્રષ્ટિ બધા જીવો પ્રત્યે કેટલી સમાન હતી. 17મા વર્ષે રચેલા કાવ્યમાં પણ એ લખે છે કે સર્વાત્મમાં સમદ્રષ્ટિ દ્યો આ વચનને હૃદયે લખો. 469 પત્રમાં તો હદ કરી છે એમણે. જેવી દ્રષ્ટિ આ આત્મા પ્રત્યે છે તેવી દ્રષ્ટિ જગતના સર્વ આત્માની વિશે છે. જેવી આ આત્માની સહેજાનંદ સ્થિતિ ઈચ્છીએ છીએ તેવી સર્વ આત્મા પ્રત્યે ઈચ્છીએ છીએ. જે જે આ આત્મા માટે ઈચ્છીએ છીએ તે સર્વ આત્માને માટે ઈચ્છીએ છીએ. જેવો આ દેહ પ્રત્યે ભાવ રાખીએ છીએ તેવો સર્વ દેહ પ્રત્યે ભાવ રાખીએ છીએ. 12મા પણ એ વગેરે પ્રકારે આ પત્રમાં તેઓ શ્રીના સમદર્શિત્વ ગુણને વ્યક્ત કરતા અનેક પડખાઓ પ્રકાશિત થયા છે, જે જૈન દર્શનમાં જે જૈન થયા એ જૈન દર્શનની વિશાળતાને દર્શાવે છે. ખરેખર એ જૈન થયા છે, કેટલા વિશાળ છે. સર્વ આત્મા માટે લોકો રવિન્દ્રનાથ ટાગોરની જન્મ જયંતિ વર્લ્ડ લેવલ ઉપર ઉજવે છે. પરદેશની અંદર, વિદેશમાં પણ રવિન્દ્રનાથ ટાગોરની જન્મ જયંતિ ઉજવાય છે. એ બંગાળમાં થઈ ગયા ને, તો એક એમના પ્રશંસક હતા, એને વાત કરી ત્યારે. આપણને બહુ ખબર નહી, પણ એને આજે વાત કરી કે જો આપણા મહાત્માઓની કોઈ દેશ પરદેશમાં જન્મ જયંતિ ઉજવાય છે, આપણા ધર્મ સંતોને કે મહાત્મા મહાન પુરુષોને, આ કેવા મહાન પુરુષ હતા કે એમને જન્મ જયંતિ પરદેશમાં પણ ઉજવાય છે, કારણ શું છે? તો કે એમણે એક અમૂલ્ય સૂત્ર આપ્યું જગતને. શું? કે માનવ માત્ર પ્રત્યે પ્રેમ કરો. ઓહો, આને તમે બહુ મોટી વાત ગણો છો. કીધું જૈન દર્શનમાં તો એકેન્દ્રથી માંડીને પંચેન્દ્રિય સુધી બધા ઉપર પ્રેમ કરવાની વાત છે, એટલા મનુષ્ય મનુષ્ય પ્રત્યે પ્રેમ કરવાની વાત નથી. જો મનુષ્ય પ્રત્યે પ્રેમ કરવાનું હોય તો પછી બંગાળી લોકો માછલા ખાય છે, એના પ્રત્યે પ્રેમ ક્યાંથી રહેવાનો હતો? જૈન દર્શનથી વિશાળ છે. જૈન દર્શનની અપેક્ષાએ આ સિદ્ધાંતો સંકુચિતતામાં જાય છે. જૈન દર્શન એટલો વિશાળ સિદ્ધાંત ધરાવે છે કે એકેન્દ્રિય જીવની પણ હિંસા ન થવી જોઈએ, એકેન્દ્રિય જીવને પણ દુઃખ નહીં પહોંચવું જોઈએ. મારા આત્મા માટે ઈચ્છું છું તે હું બધા આત્મા માટે ઈચ્છું છું, મારા દેહ માટે ઈચ્છું છું તે બધાના દેહ માટે ઈચ્છું છું. આટલો વિશાળ. પછી કેનારા પ્રશંસા કરનાર જૈન હતા. મેં કીધું બધા આપણા લોકોને ખબર નથી કે જૈન સિદ્ધાંત કેટલો વિશાળ છે, એટલે પછી આપણે ટાગોરની પાછળ વ્યા જઈએ છીએ. શું? પણ એ તો જૈન દર્શનના સિદ્ધાંત પાસે સંકુચિત સિદ્ધાંત કહેવાય, એટલો વિશાળ સિદ્ધાંત છે. અને એ પોતાના વર્તનથી એ સંતોએ સિદ્ધ કરી બતાવ્યું છે કે એમની જે 28 મૂળ ગુણની જે પ્રવર્તના હોય છે એમાં અહિંસા સૂક્ષ્મ રીતે અહિંસા પાળવામાં આવે છે. એ બતાવે છે કે એ લોકો આ માનવ પ્રત્યે પ્રેમ કરવાવાળા પ્રાણીઓ પ્રત્યે બીજા પ્રાણીઓ પ્રત્યે નહીં કરી શકે. ત્યાં તો પોતાને જીવવા માટે મચ્છર આડવો હોય તો મચ્છરને મારો, ને માકડ આવતો માડો આવતો હોય તો માકડને મારો, અને સર્પ આડો આવતો હોય તો સર્પને મારો. તો કોઈ બાકી રાખશે નહીં, એને ભૂખ લાગી હોય તો માછલા ખાઈ જશે. આ પરિસ્થિતિ છે જગતની. જૈન દર્શનનું મૂલ્ય કેટલું છે એ એની સમદર્શિતા ઉપરથી સમજાયું છે, એની વિશાળતા કેટલી છે. કૃપાળુ દેવની એ વિશાળતા 469 ના પત્રમાં બહુ સરસ એમણે લખી છે. આગળ તો ઘણું લખ્યું છે. કુટુંબીઓ પ્રસન્ન દશા એટલે શાંત દશા, પ્રસન્નતા એટલે શાંતતા. જોકે એમની મુદ્રા જ ઘણી શાંત હતી, પણ એમના જે ભાવો છે એ તેઓશ્રીની પ્રસન્ન મુદ્રાના પ્રત્યક્ષ દર્શન જે મુમુક્ષુએ કર્યા હશે તેઓ તો ખરેખર સૌભાગ્યવંત ગણવા જોઈએ, કે જેમને પ્રત્યક્ષ દર્શન થવાનો લાભ પ્રાપ્ત થયો હશે. પરંતુ તેઓ સ્ત્રીની છબીમાં એટલે ફોટામાં, જોકે સારું છે કે છબી રહી ગઈ છે, નહીં તો એ જમાનામાં એટલો બધો ફોટો કેમેરાનો પ્રચાર નહોતો, પણ સારું છે કે એમના ફોટા રહી ગયા છે. એટલે કૌંસમાં લખ્યું છે કે માન સદભાગ્ય આજે ઉપલબ્ધ છે છબીઓ, તેમાં પણ આજે તેઓ સ્ત્રીની પ્રસન્નતા અભિવ્યક્ત થાય છે. આ પ્રકારની પ્રસન્નતા જ્ઞાની પુરુષની બાહ્યાભ્યંતર દશાનું એક લક્ષણ છે, અને તે પ્રયોગાત્મક રીતે જ્ઞાન દશાનું બોધ કરાવનાર છે. કૃપાળુદેવની પરમદશા તો ખરેખર અભિનંદનીય છે. એમની જે નેત્રો અને મુદ્રા છે એ એમની અંદરની શાંતિને પ્રગટ કરે છે, સારી રીતે પ્રગટ કરે છે. અને જે અંદરમાં અંતર્મુખ થઈને શાંત થવાનો પ્રયોગ કરતા હોય એવા મુમુક્ષુને એક બોધ આપે છે, અથવા એવી શાંતતા પ્રગટ કરવાની વિધિ સમજાવે છે. એમની દશામાંથી, એમના મુદ્રામાંથી એ પ્રકાર ઉભો થાય છે. ઘણી યોગ્યતાએ એ પ્રકાર સમજાયું છે, કેટલીક યોગ્યતા આવી એ પ્રકાર સમજાયું છે. જીતેન્દ્રિયતા, વર્તમાન કાળના આયુષ્યના ધોરણનો વિચાર કરીએ તો કુમાર અવસ્થા અને યુવા અવસ્થાનો પ્રારંભ કાળ અને યુવા અવસ્થાની મધ્યમ સ્થિતિમાં, એટલે કે 1500 વર્ષથી માંડીને 27-28-30 વર્ષની ઉંમર સુધીમાં તેમના જીવનનું જો અવલોકન કરવામાં આવે તો અસાધારણ જીતેન્દ્રિયપણાનું આપણને દર્શન થાય છે. પંચેન્દ્રિયના વિષયો પ્રત્યે તેઓ શ્રીના વિચારો જોતા અપ્રતિમ વૈરાગ્ય તેઓ શ્રીના વચનોમાં ઠામ ઠામ જોવા મળે છે. એટલો વૈરાગ્ય જીવનના ઉત્તરાર્ધમાં, એટલે કે 27-28 વર્ષ પછી, તો છેલ્લા 5-7 વર્ષમાં તો તેઓ શ્રી જાણે કે ભર યુવાનીમાં સર્વસંગ પરિત્યાગ કરી આહાર આદિનો સંક્ષેપ પણ કરી નાખ્યો હતો. છેલ્લે છેલ્લે એમને આહાર બહુ ઓછો કરી નાખ્યો હતો. એક અહીંયા રાળજને વડવાને કાવીઠા જતા ત્યારે એકાંતમાં રહેતા, એક રોટલી 1.5 રોટલી, એ પણ કેવી રીતે, કે કાંઈ દૂધ, મોળા દૂધ સાથે રોટલી લઈ લે. અને શાક બનાવવાનું કે તો કે તેલમાં વઘાર્યા વિનાનું, ખાલી પાણીમાં બાકીને મોળું શાક, અડધી રોટલી, 1 રોટલી 1.5 રોટલી ખાઈ લીધા. અને 24 કલાક જાગૃત દશામાં આરાધનામાં રહેતા. છેલ્લે છેલ્લે એમની જે સ્થિતિ હતી એ જીવનના ઉત્તરાર્ધમાં તો જાણે સર્વસંગ પરિત્યાગ કરીને મુનિ દશા લેવી હોય એનો પ્રયોગ કરતા હોય એવી રીતે નિવૃત્તિ ક્ષેત્રમાં જતા. તેઓ શ્રીને કોઈ પણ ઇન્દ્રિયોના વિષયે આકર્ષા હોય એવું શોધવાનો જો પ્રયાસ કરવામાં આવે તો તે શોધી શકાય એવું નથી, એવું એમનું જીવન હતું. ટૂંકમાં અવશ્ય કહી શકાય કે તેઓ ગ્રસ્ત વેશમાં પણ એક મહા યોગી જેવા હતા, યોગીરાજ જેવા હતા. સહજતા, સહજ આત્મ સ્વરૂપ સાથે અભેદ ભાવે વર્તતી જ્ઞાની પુરુષોની દશામાં સહજતા તો સહજપણે ઉત્પન્ન થઈ આવે છે. સહજતા માટે એમને કૃત્રિમતા કરવી પડતી નથી. એ જ્ઞાન દશાનો એક મુખ્ય અંગ છે. જ્ઞાન દશાના અનેક અંગોમાંનું એક આ મુખ્ય અંગ છે. કૃપાળુ દેવમાં પણ સહજતા ઠામ ઠામ જોવા મળે છે. તેમનો ઉલ્લેખ તેમણે 619 પત્રમાં એ પ્રકારે કર્યો છે કે જે પ્રકારે સહેજે બની આવે તે પ્રકારે તે પ્રત્યે કરવા પ્રત્યે પરિણતિ રહે છે. એટલે તે સહજ થાય તે કરવું છે, અસહજપણે ત્યાગ પણ કરવો નથી, કૃત્રિમપણે ત્યાગ પણ કરવો નથી. એટલા માટે એ ગ્રસ્તમાં ગ્રસ્થીમાં રહ્યા, કુટુંબમાં રહ્યા અને વ્યાપારમાં પણ રહ્યા, એ એમની સહજતાના ગુણને પ્રદર્શિત કરે છે. લોકોત્તર સરળતા, સરળતા પણ એમની ગજબની હતી. તેઓ શ્રીનો સરળતાનો પ્રકાર તો ખરેખર વંદનીય છે. મુમુક્ષુઓ કરતા અત્યંત ઉચ્ચ કોટિની જ્ઞાન દશાને સંપ્રાપ્ત હોવા છતાં બીજા મુમુક્ષુઓ કરતા ઘણી ઊંચી દશા એમની હોવા છતાં પણ તેઓ શ્રીએ પોતાના પરિણામોનું નિવેદન અનેક પત્રોમાં અત્યંત સરળ ભાવે કર્યું છે. અને કેટલીક જગ્યાએ તો પોતાની અસ્થિરતાને લીધે કોઈ અલ્પદોષ થયા હોય તો એનો પણ ઉલ્લેખ કરેલો છે, જેને અનુસરીને મુમુક્ષુ જીવોએ પણ કૃપાળુ દેવના જીવનને સ્વયં બોધ સ્વરૂપ જાણીને પોતાના દોષોનું નિવેદન કરવાની સરળતા પ્રાપ્ત કરી હતી. એમની સરળતા જોઈને બીજાને સરળતા ઉત્પન્ન થાય કે પોતે કેટલા સરળ છે. શિષ્ય જો જ્ઞાની સદગુરુ પ્રત્યે પોતાના દોષોનું નિવેદન કરે તો તે ઉચિત છે કે શિષ્ય છે તો ગુરુને પોતાના દોષ જણાવે, પરંતુ જ્ઞાની પોતાના દોષોનું નિવેદન કરે તે તો લોકોત્તર સરળતા છે, એ તો ઘણી ઊંચી કોટીની સરળતા છે. અને સુભાગભાઈ જેવા પાત્રો પ્રત્યે તો એમણે ચરણ સ્પર્શ અને વંદન જેવા શબ્દો પણ પત્રોમાં લખેલા છે, એ એમની લોકોત્તર સરળતા છે. મધ્યસ્થતા, કૃપાળુ દેવની મધ્યસ્થતા અસાધારણ હતી, જેને લીધે આજે પણ તેઓ શ્રીના અક્ષરદેહરૂપ વચનામૃતોથી આકર્ષિત થઈને ભિન્ન ભિન્ન સંપ્રદાયોમાંથી અનેક પાત્ર જીવો સંપ્રદાય બુદ્ધિ છોડીને મૂળ માર્ગને સ્વીકારતા થયા છે, એમની મધ્યસ્થતાનું કારણ છે. પુષ્પમાળાના શરૂઆતમાં જેમણે એક વાત લખી છે 17મા વર્ષ પહેલા, જે પહેલો અંક લખ્યો છે એમાં, કે તું ગમે તે ધર્મમાં માનતો હોય મને તેનો વાંધો નથી, તું ગમે તે ધર્મમાં માન, નીચે લીધું છે એ વાતનો ઉલ્લેખ નીચે કર્યો છે, કે તું ગમે તે ધર્મમાં માનતો હોય તેનો મને પક્ષપાત નથી. માત્ર કહેવાનું તાત્પર્ય કે જે રાહથી સંસાર મળ નાશ થાય તે ભક્તિ, તે ધર્મ અને તે સદાચારને તો સેવજે, બસ એમાં બધું આવી ગયું. એ ધર્મ તારે શોધવો રહ્યો, એ ધર્મ કેવો કે જેનાથી સંસાર મળ નાશ થાય, બસ. બાકી તું ગમે તે ધર્મને માનતો હોય એનું આજે મને કાંઈ વાંધો નથી, સંસારથી મુક્ત થવું છે તો મુક્ત થાય, એ ધર્મ પાડજે, કહી દીધું કહેવાનું હતું એ બધું. પણ મધ્યસ્થ ભાવે કહ્યું, એટલા મધ્યસ્થ ભાવે એ કહેતા કે કોઈને કદી એમ ન કહેતા કે આ બધું ખોટું કરશ, એમ નહીં, નેગેટિવ એપ્રોચ જ નહીં લેતા. મધ્યસ્થતાને કારણે સીધો પોઝિટિવ એપ્રોચ કરતા, એમ એમ નહીં કરે, એમ નહીં આમ કરતો, પછી એમ કરવા જતા ઓલું બી ચાલ્યું જશે તારો, એ એમની મધ્યસ્થતાનો વિશેષ પ્રકારે ખુલાસો. મધ્યસ્થતા એટલી બધી છે કે આજે જૈન સિવાય જૈનેતર લોકો આ બાજુ આવ્યા એનું શું કારણ, વિશેષ કારણ શું કે એમની મધ્યસ્થતા છે અછાની રહેતી નથી. નહીતર સંપ્રદાયની વાત કરનાર ને બીજા સંપ્રદાય બુદ્ધિવાળાને એ વાત શું છે અને સ્વીકાર્ય ન થાય, એ સ્વીકારે નહીં, એને એમના સંપ્રદાયની એવી રીતે વાત કરે છે. બધાને પોતાનો સંપ્રદાય વાલો હોય એમ થઈને ગૌણ કરી નાખે. એમની જે વાત કરવાની પદ્ધતિ હતી એ ઘણી મધ્યસ્થ હતી અને એને લઈને આજે ઘણા અને જૈનના બધા ફિરકાવાળા છે એની અંદર, અને અન્યમાંથી કેટલાય આવેલા છે. એનું કારણ એ છે કે એમની મધ્યસ્થતા વિશેષ છે. ગુણ ગંભીરતા, દુર્લભ અને મહાન જ્ઞાન દશા પ્રાપ્ત હોવા છતાં તેઓ અપ્રગટ એટલે કે ગુપ્ત રહેવા ઈચ્છતા હતા. ક્યાંય પણ પોતાની જાહેરાત અને પબ્લિસિટી ન થાય એની એ સાવધાની રાખતા હતા, કે જેથી બાહ્ય પ્રસિદ્ધિ કે જે મોક્ષ માર્ગ ને પ્રતિકૂળ છે, બાહ્ય પ્રસિદ્ધિ છે એ મોક્ષ માર્ગને અનુકૂળ નથી, કોઈ અપેક્ષા એ પ્રતિકૂળ છે, તેનાથી બચી શકાય. એનો ઉલ્લેખ 192 પત્રમાં મળે છે. માટે ભલામણ છે કે અમે હાલ કાંઈ પરમાર્થ જ્ઞાની છીએ અથવા સમર્થ છીએ એવું કથન કીર્તિત કરશો નહીં એટલે અમારી કીર્તિ ક્યાંય ગાશો નહીં, કીર્તિત કરશો નહીં એટલે અમારી કીર્તિ કાંઈ ગાણા ગાશો નહીં. કારણ કે અમે એ અમને વર્તમાનમાં પ્રતિકૂળ જેવું છે. અને 170 પત્રમાં લખે છે કે આટલા માટે હમણાં તો કેવળ ગુપ્ત થઈ જવું જ યોગ્ય છે, એક અક્ષરે એ વિશે વાત કરવા ઈચ્છા નથી. સર્વ પ્રકારે ગુપ્તતા કરી છે, અજ્ઞાની થઈને વાસ કરવાની ઈચ્છા બાંધી રાખી છે. આવું અમે નક્કી કર્યું છે કે બધાની વચ્ચે અજ્ઞાની થઈને રહેવું, જ્ઞાની થઈને નથી રહેવું. એટલે બધા અજ્ઞાની ગણે અને કોઈ માનપાન ન આપે એ જ અમે ઈચ્છીએ છીએ. એટલી એમને ગંભીરતા હતી, જે ગુણો પ્રગટ થયા હતા એને સંતાડતા હતા. મુમુક્ષુતામાંથી એ ગુણ ઉત્પન્ન થાય છે. જે 105 પત્રમાં 10 લક્ષણો લીધા છે ને, એમાં પોતાની ગુરુતાને દબાવનાર એવા શબ્દો લખ્યા છે. મુમુક્ષુ કેવો હોય કે પોતાની ગુરુતાને દબાવનાર, પોતાની મહાનતા ગુણ પ્રગટાવી તેને સંતાડે, ગુપ્ત રાખે, કહે નહીં, બોલે નહીં, એ પાત્રતાનો એક ગુણ છે. એમની જ્ઞાન દશામાં સ્પષ્ટ હતો. પરેચ્છાચારિતા, બીજાની ઈચ્છા અનુસાર વર્તવું, તે પરેચ્છાચારી પણ એટલે પોતે ઇનિશિયેટિવ ઉછાલીએ. કેમ કે સંસારના કાર્યોનું એટલું કોઈ મહત્વ નથી પોતાને. જેમ સંસારમાં લોકો કે આમ કરો તો આનો એમ કરી દઈએ, તમે આમ કહો તો એમ, આમ કહો તો એમ, ક્યાંય પોતાની પકડ નહીં. એમને 376 પત્રમાં મળે છે એનો ઉલ્લેખ, કે હાલ જે પ્રવૃત્તિ યોગમાં રહીએ છીએ તે તો ઘણા પ્રકારના પરેચ્છાના કારણથી રહીએ છીએ. વેપારની પ્રવૃત્તિ કરીએ છીએ પરેચ્છાનું ચારીથી ને કરીએ છીએ, અમારી ઈચ્છા નથી. 317 લખે છે કે ચિત્ત ઘણું કરીને મનમાં રહે છે, આત્મા તો પ્રાય મુક્ત સ્વરૂપ લાગે છે, વિતરાગ પણ વિશેષ છે, વેઠની પેઠે પ્રવૃત્તિ કરીએ છીએ. જે વેઠ્યો હોય અને વેઠ કરવા આવી જાય બીજાની ઈચ્છાથી, પોતાની ઈચ્છાથી તો કોઈ વેઠ કરે નહીં, એવી રીતે વેઠની પેઠે પ્રવૃત્તિ કરીએ છીએ અને બીજાને અનુસરવાનું પણ રાખીએ છીએ. ભાઈ તમે એમ કહો આ કામ કરી લ્યો. 339 તો એ આખો પત્ર એ વખતે છાપવા જેવો નહોતો એટલે છાપ્યો નથી, અને ઘણો ભાગ ડોટ ડોટ મૂકી અને કાઢી નાખ્યો છે. એ પત્ર આખો વાંચવા હવે પ્રસિદ્ધ થયો છે, વાંચવા મળે છે. શ્રી સૌભાગ પ્રત્યે કરી લીધું છે, એમાં ઘણું લખ્યું છે કે અમે એવું કામ કરી લઈએ છીએ જે અમારા દરજ્જાને ન કરવું જોઈએ એવું કામ પણ અમે કરી લઈએ છીએ. એટલે નોકર ચાકર કરે એવું કામ પણ અમે બીજાની ઈચ્છાને અનુસરવા માટે કરી લઈએ છીએ. પોતે ભાગીદાર હતા, મોટાભાગના નિર્ણયો પોતે લેતા હતા, આખું સંચાલન પેઢીનું પોતે કરતા હતા, પણ એક સામાન્ય ક્લાર્ક ને નોકર કરે કે પટાવાળો કરે એવું કામ પોતે કરી લેતા ક્યારેક, એટલા પરેશાનું સારી થઈને વર્તતા એ દેખાય છે. એ રીતે એમના ઘણા ગુણોનો ઉલ્લેખ છે આમાં. આપણે એ વિશે ચાલુ રાખશું કાલે, અને કાલે પણ એમના ગુણાનુવાદ એક દિવસના બદલે 2 દિવસ સુધી આપણે કરશું, એમાં કાંઈ વાંધો નહીં. જન્મજયંતિ 2 દિવસનું સાંજના પણ લઈશું, કારણ કે બીજું ઘણું બાકી છે આની અંદર. અહીં સુધી રાખીએ.
ભગવાન.